काग ऋषि पक्षीराज गरुड़ जी ने कहे छे कि हे पक्षीराज राजन, तमे जे प्रश्न कर्या छे जिज्ञासा करी, हमेशा कोई पण सत्संग नो आरंभ कोई जिज्ञासा थी प्रश्न थी शुरू थतो होय छे। अने એના માટે પણ જિજ્ઞાસાને આપણા જે દર્શનો છે, ગ્રંથો છે, એમાં અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, પરમાત્માને જાણવાની મારામાં એક જિજ્ઞાસા છે, તો એ જિજ્ઞાસા જ્યારે અંદર જાગૃત થાય, કંઈક મેળવવું છે એમ ઈચ્છા થાય, જેમ તરસ લાગે તો પાણીની ઈચ્છા થાય, ભૂખ લાગે તો જમવાની ઈચ્છા થાય, એમ બ્રહ્મની પણ લગ્ની લાગે એની ઈચ્છા થાય, તો એને મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ। એટલે એમ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કહ્યું, અથ ભક્તિમ વ્યાખ્યા ત્યામહે। હવે હું તમારા પ્રશ્ન પ્રમાણે ભક્તિની વ્યાખ્યા કરું, તો આમ વેદો જોઈએ, ઉપનિષદો, પુરાણો, મહાભારત, રામાયણ, બધામાં, ગીતામાં તો કોઈને કોઈ જિજ્ઞાસુ છે, એને પ્રશ્ન કર્યો છે, ત્યાર પછી જ એનો સત્સંગ થયો। મહાભારતમાં જન્મે જે જિજ્ઞાસા કરી સુતજી પાસે, મારે સાંભળવું છે। ભાગવતમાં પરીક્ષિતે જિજ્ઞાસા કરી, મારે સાંભળવાની છે। માનસમાં પાર્વતીજીએ, યાજ્ઞવલ્કજીએ, કાગભૂષણજી એમણે જિજ્ઞાસા કરી, ગરુડજીએ જિજ્ઞાસા કરી, તો એમને કથા મળી। અને હંમેશા સત્સંગની અંદર સૌથી પહેલા આતુરતા જોઈએ, મારે સાંભળવા જવું છે, બધો જ સમય એક બાજુએ મૂકી દેને, બધું જ કામ એક બાજુએ મૂકી દઈને એમાં સમય કાઢવો, બધા માટે સમય મળતો હોય પણ ધર્મ માટે, કંઈક સત્સંગ માટે, એના માટે સમય ન મળે। ઘરમાંથી બાળકોને કંઈક એમને અત્યારે રાત્રે 2 વાગતા સુધી હવારના સુધી જવું, તો જવા માટે કોઈ રોકટોક નહીં, પણ કે એક ભાઈ આજે જાગરણ છે ને, સત્સંગ કરવાનો છે, અમારા છોકરાને બહાર નથી મોકલતા રાતે, અમારા છોકરાને અમે બહાર મોકલતા નથી, અને આજે 2 રોકટોક તમે કહી જ ના, તો એ જિજ્ઞાસા નથી ધર્મ પ્રત્યે, એમાં આતુરતા નથી, શિથિલતા છે। આજે ધર્મની કોઈ પણ બાબત એમાં તરત પહેલી શિથિલતા આવી જશે કે દશેરા ઉજવવાની છે, મારા સમય નથી, 2 દાડા બદલે 1 દાડો થઈ જાય, સમય નથી, શિથિલતા ધર્મ પ્રત્યે। આજે ધર્મની શિથિલતા એ જ માણસને નબળો બનાવે, એનામાં જાગૃતિ નથી, એના પર એના પ્રત્યે એને એટલો જે ભાવ હતો એ ધીરે ધીરે ઓછો। અહીંયા સત્સંગ છે, ધર્મની વાત છે, કાગ ઋષિ કથા કહી રહ્યા છે, પણ એની સામે સામે થોડે થોડે અંતરે ગરુડજી રાજા છે, છતાં એની પરીક્ષા લેવાય છે કે આનામાં કેટલી આતુરતા છે, કેટલી જાણવાની, સમજવાની, સાંભળવાની ઈચ્છા છે, ત્યાર પછી આગળની વાત। ગરુડે 7 પ્રશ્નો કર્યા, 7 પ્રશ્ન મોહી કહ બુઝાઈ, અને ત્યાર પછી કાગ ઋષિ કહે છે કે સાંભળો તાત સુનહું, સાંભળવા ખાતર નહીં, બેઠા છે ને સાંભળી લઈએ એવું નહીં, સાદર અતિ પ્રીતિ સુનહું, આદરપૂર્વક પ્રેમથી હે તાત સાંભળો, અને હું પણ હવે તમારો બહુ સમય નહીં લઉં, મેં સંક્ષેપ કહું. આ જે કઈ છે એ બધું સંક્ષેપમાં કહી દઈશ, કારણ કે ઘણો સમય થઈ ગયો છે. અને એમાં પહેલો પ્રશ્ન, સબતે દુર્લભ કવન શરીર, આ પહેલો પ્રશ્ન છે કે અત્યંત દુર્લભ કિંમતી એવો કયો જન્મ કયું શરીર. તો પહેલા પ્રશ્નના જવાબની અંદર કહે છે, નરતન સમ નહીં કવન એવું દે, મનુષ્ય શરીર જેવું બીજું કોઈ પણ જીવન જન્મ બીજો નથી, કે જેને જડ ચેતન બધા જ. અમારે તો હે પ્રભુ ફરી જન્મ આપજે, આપવો હોય તો માણસનો જન્મ આપજે. દેવો પણ અંતરિક્ષમાંથી સ્વર્ગમાંથી માગે કે અમને મનુષ્ય શરીર મળે, બહુ સારું. એમ ચરાચર બધા જ મનુષ્યના શરીર માગી રહ્યા છે. કેમ કે મનુષ્ય શરીર એકમાત્ર 84 લક્ષની ખાણમાંથી બહાર નીકળવાનો એકમાત્ર દરવાજો છે. એમાંથી જ એ બહાર સાચી સમજણ, ઈશ્વર ભજન, કર્મ કરવાની કોઈ પણ તક મળતી હોય, પુણ્ય કરવાની તક મળતી હોય, તે માત્ર મનુષ્ય શરીર. દેવ શરીર મળે ખરું પુણ્ય ભોગવવા માટે, પશુ પક્ષી ઇત્યાદિ શરીર મળે પણ બધા પાપ ભોગવવા માટે, પણ મનુષ્ય શરીર મળે છે સત્કર્મ કરી સદગતિ પ્રાપ્ત કરવા માટે, પુણ્ય મેળવવા માટે. અને એટલામાં બીજે દેવ શરીરમાં પુણ્યને વધારી શકાતું નથી. બીજી અન્ય યોનિમાં પાપને ખર્ચી શકાય છે, ત્યાં ગાડી પુણ્ય વધારી શકાતું નથી. માત્ર મનુષ્ય શરીર એક જ એવું છે કે જેમાં તમે સત્કર્મ કરી, સત્સંગ કરી, ભગવદ્ ભજન કરી અને પુણ્યને વધારી શકો છો, પ્રાપ્ત કરી શકો છો. અને એટલા માટે નરતાનો સમ નહીં કવન એવું જોઈએ. મનુષ્ય શરીર જેવું બીજું કોઈ શરીર, બીજો કોઈ જન્મ નથી. અને એટલા માટે આ સમસ્ત સૃષ્ટિમાં જો કંઈ પણ ભગવાનને ભગવાન પાસે માગે કે ભગવાન ફરી આપું ને, તો મનુષ્યનો અવતાર આપજે જેથી તારું ભજન કરી શકીએ. ભક્તિ શાન મે ભવે ભવે યદી પ્રસન્ન યોગી, જો આપવા ઈચ્છતા હો. કર્મના ભોગે જે કોઈ યોની સાંપડે વાલા તું, તો જન્મો જન્મ ચરણોની ભક્તિ આપજે. આજે અનેક ભાવો જે વ્યક્ત થયા છે એની પાછળ એક જીવ ચરાચર જાત, એટલા માટે જ આ બધા માણસનો જન્મ માગતા હોય છે. અને એ કેવું છે, સ્વર્ગ અને નર્ક બંનેની નિસરણી છે. કયો રસ્તો તમારે પસંદ કરવાનો? મનુષ્ય શરીર એટલા માટે માગે છે કે એના કુકર્મથી એ દુર્ગતિને જાય, અને જો સત્કર્મ કરે તો એ અપવર્ગ એની ઉર્ધ્વગતિ થાય, એ સ્વર્ગ સુધી પહોંચે છે. અને એનાથી પણ ઉપર બ્રહ્મલોક અપવર્ગ, એટલે નરક, સ્વર્ગ અને અપવર્ગ એ એનો માર્ગ, એના રસ્તે જવા માટે એકમાત્ર મનુષ્ય શરીર. બાકી તો દરેકને કર્મ ભોગવવા માટે ગમે તે પોતપોતાની અંદર એને નાખવામાં આવતો હોય છે.